एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार किरीट दुधातनी वार्ता भाई ऑडिओ पठन दर्शना जोशी। पाटा पर कान मांडीने आडो पड़ेलो छोकरो ऊभो थई ने बूम पाड़ी, ए गाड़ी आवी गई। मैं भोळाने कहूं, चाल त्यारे भोळा, गाड़ी आवी गई। भोळो गंभीर मोटू करी मने समझावतो हतो, तू हमज काळो, तू हमज। आटलो होशियार थईने तू न समझे तो पछी थई रह्यो ने? एनी वात अर्धेथी कपाई गई। एकदम दुखी मोढ़ू करीने बोल्यो, ठीक तई भाईबंध, बीजू शू। गाड़ी स्टेशनमांथी बहार निकली, पछी मैं विचार्यू कि हजी गाड़ी अमरेलीना स्टेशने पहोंचे ए पहला भोळो गाममां पहोंची जवानो, पण ए सीधो घेर नहीं जाए। सौ पहला ग्राम पंचायत घरना उतारे जाशे। जो विनू बाबर गाम में हशे अने एने उतारानो जाहेर रेडियो चालू कर्यो हशे तो भोळो उतारानी पाळीए पलाठी वाळी भक्ति भावे भजन सांभळशे अने पछी ज घेर जाशे। गाम में हतो त्यारे हूँ ने भोळो सांजे उतारानी पाळीए बेसी रेडियो में आवता भजनों सांभळता। वच्चे वच्चे जबरो हो बाकी એમ બોલતો જાય। હું ને ભોળો એક જ ધોરણમાં ભણતા, સાથે નિશાળે જતા। નિશાળે જવાના રસ્તે ભોળાની દુકાન વચ્ચે આવતી, હું ટવકો કરતો, હાલ ભોળા નિહાળ। ભોળો સંચેથી ઊભો થઈ હાથમાં દફતર લઈ એના બાપુને કહેતો, હાલો તઈ બાપુ, હું નિહાળ થતો આવું। ગામમાં બધાને મારી અને ભોળાની દોસ્તીની નવાઈ લાગતી। જેનતી તો કહેતો પણ ખરો, આ ટેભાની તે શું ભાઈબંધી, આખા ગામનું કાપડ ચોરે, એવા તે કંઈ આપણા દોસ્ત હોતા હશે? પણ ભોળો માણસ તરીકે સારો હતો એમાં ના નહીં, આમ જુઓ તો એ દુઃખી હતો। ત્રણેય ભાઈઓમાં ભોળો સૌથી નાનો હતો, એના બા એને ઘોડિયામાં રમતો મૂકીને મરી ગયેલા। ભોળાના બાપુજી ટપુ બાપાએ બીજા લગ્ન તો નહોતા કર્યા, પણ એને ભોળા પર એક જાતની નફરત થઈ ગયેલી। કોઈ દી હાથમાં લઈને એને તેડ્યો નહોતો, સમજણો થયો ત્યાં જ ગાજ બટન કરતો કરી દીધેલો। એમાં જરાક ભૂલ થાય તો મારી મારીને ચામડી ઉતરડી નાખતા। ભોળાનો સ્વભાવ એવો કે આપણને એક બાજુથી સાલું હસવું આવે। ટપુ બાપા પહેલી ધોલ મારે કે તરત રાડારાડી કરી મૂકતો, એ મૂકી દો, જવા દો બાપુ, હવે કોઈ દી નહીં કરું આવી ભૂલ। ને સંચાનું પૈડું પહેલાં ધીમે ફરવાનું શરૂ કરે અને પછીથી ઝડપ પકડી લે તેમ ટપુ બાપા પહેલાં થોટ થપાટ કરતા, ભોળાના કાલાવાળા સાંભળી ગળદા પાટું કરવાનું સુરાતન ચડી જતું। ભોળો સહન થાય ત્યાં સુધી સહન કરે, છેવટે રોતા રોતા બોલે, મારે મા નહીં ને એટલે મને મારો છો ને? આ સાંભળી જેમ સીવતા સીવતા સોય બટકી જાય એમ અચાનક સંચો ઊભો રાખી દે તેમ ટપુ બાપા ભોળાને મારવાનું બંધ કરી સંચા પાછળ ખુરશી પર જઈને બેસી જતા અને ધોતિયું લઈ શકાય એટલું ઊંચું લઈ ચહેરાનો પરસેવો લૂંચતા ભોળા સામે દાજથી તાકી રહેતા। આ આખી બાબત પતી જાય એટલે ભોળો ગમે તેટલું અગત્યનું કપડું જેટલું સીવ્યું હોય તેટલું અધૂરું મૂકી મારી શોધ આદરે, હું મેડી પર કાથી ભરેલ ખાટલા પર સૂતો સૂતો વાંચતો હો ત્યાં ધીમેકથી ઈંચ પર આવીને બેસી જાય। ધ્યાન ભંગ થવાથી હું ચમકીને ભોળા સામુ જોઉં એટલે એ ઊંધું ઘાલી જાય, આપણા પૂછવાની રાહ જોતો હોય તેમ જરાક પૂછીએ કે શું થયું ભોળા, એટલે તરત એ પોતાનું ખાસ વાક્ય બોલે, મારે મા નહીં ને એટલે। પછી ટપુ બાપાએ એને કેવી રીતે માર્યો એમાં પોતાનો કંઈ વાંક ગુનો નહોતો એ વાત એટલી લંબાણથી કરે કે આપણને કંટાળો આવી જાય। આપણે એને જેમ જેમ આશ્વાસન આપતા જઈએ તેમ તેમ એ વધારે દુઃખી થતો જાય, વળી થોડા થોડા અંતરે બોલ્યા કરે, મારે મા નહીં ને એટલે। એક વાત નક્કી કે ગામમાં ભોળાને મારા સિવાય કોઈ ઠરવા ઠેકાણું નહોતું, બીજા ગણીએ તો એના ફઈ હતા ખરા, પણ એ તો એના સાસરે હોય, બે ત્રણ મહિને અમારા ગામમાં એકવાર એ પોતાના ખરજવાવાળા પગની દવા કરાવવા આવતા. એકાદ અઠવાડિયું રોકાતા. બસ એટલા દિવસ ભોળાને આરામ મળતો. ફઈને ખબર હતી કે ટપુ બાપા ભોળાને ધોંગારે છે એટલે ઘણીવારે ઠપકો આપવા બેસતા. એક તો મારી ભાભીનું મોટું ગામતરું અને એમાંય તું આ નમાયા બચ્ચાને માર્યા કરે, એ વાત તને શોભા થોડી દે છે. અને એની ભાભીઓની માઉના સમ છે જો કોઈ દી ઉનો રોટલો મારા ભોળિયાને ભાણામાં નાખ્યો હોય તો. બિચારો માર ખાઈ ખાઈને જ ઉજર્યો છે. આટલું બોલી ફઈ ખરજવું ખંજવાળવા માંડતા, આખી વાત ભૂલી જતા. ટપુ બાપા પણ ફઈ બોલવાનું શરૂ કરે એટલે હાથ જીભ કાઢી ગયા હોય એવા ભાવથી બોલે, હવે નહીં મારું, બસ હવે નહીં મારું. તારી વાત સાવ સાચી કે તારી ભાભી હોત તો ઘણોય ફેર પડ્યો હોત. આ વાત સાંભળી ભોળો બધા અગત્યના કામ પડતા મૂકી તાજો જ માર ખાધો હોય એવા મોઢે મારી પાસે આવતો ને મને આખી વાત ઝીણવટથી કરતો. સમય જતા ટપુ બાપા સીવવાના કામમાંથી ફારગ લઈ ગયેલા. હવે તો ભગવાનનું ભજન કરવું છે એમ બોલ્યા કરતા. એ રીતે ભોળાને મારવાના કામમાંથી પણ ફારગતી લઈ લીધેલી. ઘરનો બધો વ્યવહાર મોટા નટુભાઈએ સંભાળી લીધેલો. વસ્તેરા બાબુભાઈ અને ભોળો સિલાઈ કામ કરતા એટલે ક્યારેક ક્યારેક જરૂર ઊભી થાય તો ભોળાને મારવાનું કામ ટપુ બાપા નહીં પણ નટુભાઈ બજાવતા. નટુભાઈ ક્યાંક બહારગામ ગયા હોય તો એ ફરજ બાબુભાઈ બજાવી લેતા. ટપુ બાપા ખૂણામાં ખુરશી નાખીને આ બધું સંતોષથી જોયા કરતા. એમની ફરજ એટલી કે દુકાનનું કોઈ કામ માણસની ગેરહાજરીને કારણે અટકી ન જવું જોઈએ. આથી ગામનું કોઈ કપડું સિલાઈ વગર અને ભોળો ધોલાઈ વગર બાકી ન રહેતા. આ તો દુઃખની વાત થઈ. ભોળો આનંદમાં હોય ત્યારે પણ કંટાળો લાવી દે. એની ટેવ એવી કે એમનોમન રાજી થયા કરે. સારા સમાચાર હોય તો મોઢું ખોલ્યા વગર બેય હોઠ ભીડીને મલકાયા કરે. એકવાર હું એને એ રીતે રાજી થતા જોઈ ગયેલો. કેમ ભોળા આવું હસે છે? કેવું? ભોળો બોલ્યો, ઈસુ ખ્રિસ્ત જેવું. એ દિવસે અમારી ઇતિહાસમાં ઈસુ ખ્રિસ્તનો પાઠ ચાલેલો એટલે મેં એનું નામ દઈ દીધું. ઈસુનું નામ સાંભળીને ભોળો ગંભીર થઈ ગયો. એ તો બહુ મોટા માણસ કહેવાય. ભોળાએ સાતમા ધોરણ પછી અભ્યાસ મૂકી દીધેલો. ટપુ બાપાએ એને હવે ભણીએ કોના ખોડા થયા છે કહી અને ઉઠાવી લીધેલો. દરજી કામમાં ભોળાની સિલાઈ આખા ગામમાં વખણાતી એટલે ઘરાકીનું ભારણ ભોળાના કામ પર વધારે રહેતું. બાબુભાઈ અસ્તર નાખે ને એવું બધું કરે. ભોળો ભણતો ઉઠી ગયો પછી અમારે સત્સંગ ઓછો થઈ ગયેલો. પણ હું દુકાન પાસેથી નીકળું એટલે ભોળો અચૂક સાદ કરે, આવ આવ કાળું, આપણે જઈને ઊભા રહીએ, એટલે પોતાનું સ્પેશિયલ હાસ્ય કરે. પછી ટપુ બાપા, નટુભાઈ અને બાબુભાઈ એ ત્રણેયને સંભળાવા જ વાત ઉપાડે, આપણે તો એક જ ધોરણમાં ભણતા નહીં કાળું. હા. પછી ભોળો ત્રણેયને ઉદ્દેશીને બોલે, આ કાળું ભણીએ બહુ હોશિયાર, કાયમ પહેલો ને પહેલો નંબર રાખે. આપણને થોડો સંકોચ થાય, ઠીક હવે મારા ભાઈ, પણ ભોળાનું આગલું વાક્ય પૂરું ન થયું હોય. આમ તો મહત્વનું અડધું વાક્ય બોલવા જ આગળનું વાક્ય બોલ્યો હોય. અને મારો બીજો નંબર આવે નહીં કાળું, એટલે હું ફરીથી હા થવા દઉં. એટલે ભોળો નિશ્વાસ નાખીને ત્રણેય જણ સામે કરુણ નજર માંડે, તોય આ ઘરમાં આપણી ખાસ કદર નહીં હો, પછી મારી સામે ગરીબડું જુએ. ત્યાં નટુભાઈ એની પટ્ટી પાડે, કેમ વળી તું આ ઘરમાં ભૂખ્યો રહ્યો કોઈ દી? હું ક્યાં એવું કહું છું? તો તને કોઈ દી ઉતરેલું કપડું પહેરાવ્યું? લે, પણ હું ક્યાં એવું કહું છું? તો પછી કદર નહીં કદર નહીં એમ શું કીધા કરે છે? નટુભાઈ અને બાકીના બંને જણ તિરસ્કારથી હસે. ભોળો આપણા તરફ જોઈને મૂંગો પ્રશ્ન કરે, જોયું ને? મને એકવાર કે, આ વૈતરું કરી કરીને તો વાહો ફાટી ગયો, તું ક્યાંક ઉપાય બતાવ. સાળું, આવી જિંદગીમાં તો કોઈ આનંદ આવતો જ નથી. મેં કહેલું, જો ભોળા, તારું સગપણ તો થઈ ગયું, એકાદ દોઢ વર્ષમાં તારા લગ્નય થઈ જાય, પછી બધુંય રાગે આવી જાય. વળી મને બીજો વિચાર આવ્યો, ભોળા કાંઈ લવ લેટર બેટર આવે છે કે નહીં? હે, ભોળો અચરજથી પૂછતો, વિમળા ભાભીનો લવ લેટર આવે છે કે નહીં? એલા, ભોળો ગભરાઈ જતો, વાત કરમાં કાળુ, નટુભાઈના હાથમાં એકાદો કાગળ જડી જાય ને તો પીછડા ખેરી નાખે, સમજો, એ ધંધો જ ન કરાય. એકવાર બપોરે મેડી ઉપર ખાટલામાં આડો પડી રામદેવ પીરનો હેલો સાંભળતો હતો ત્યાં ભોળો આવ્યો. એનું મોં લાલચોળ થઈ ગયેલું, હાથ ધ્રુજતા હતા, કપાળે પરસેવો વળી ગયેલો. કાળું એટલું બોલ્યો ત્યાં તો અવાજ ફાટી ગયો. એના દેખાવ પરથી હમણાં જ નટુભાઈનો માર ખાઈ આવ્યો હોય એવું લાગતું હતું. મને કંટાળો આવ્યો, હવે અડધા કલાક સુધી આ કેડો નહીં મૂકે, છતાંય આપણે પૂછવું તો પડે. શું થયું ભોળા? આવ્યો એટલું બોલી એ ગૂંચવાઈ ગયો. આવ્યો? એ તરત જ ખાટલાના પંગતે બેસી ગયો. વિમુનો લવ લેટર આવ્યો છે એટલું બોલી એ હસ્યો, ઈસુ ખ્રિસ્તની જેમ. હું અડધો ઊભો થઈ ગયો. અરે તારી ભલી થાય, લાવ લાવ વાંચી, પણ તારા હાથમાં કઈ રીતે આવ્યો? ઉપર લખેલું છે કે માલિક સિવાય કોઈને આપવો નહીં, અને અંદરથી અત્તરની આછી સુવાસ આવતી હતી, એટલે કકુ મહારાજે મને ખાનગીમાં બોલાવી ને આપ્યો, કે આ તારી વહુનો લેટર આવ્યો હોય એમ લાગે છે. એને દિવાળીની બોણીના 5 રૂપિયા ઠેરવ્યા છે. 5 રૂપિયા તે કંઈ અપાતા છે? તઈ તું કકુ મહારાજને નથી ઓળખતો, બહુ ડેન્જર માણા છે. શામજી મગને એને 2 રૂપિયા આપવાની ના પાડેલી તો એણે શામલાનો લવ લેટર શામલાના બાપાના હાથમાં પકડાવી દીધો. એ વાંચીને મગન બાપાએ શામલાને સરપટે સરપટે મારેલો. આવું કરે છે હાળો. શું કરેલું? અરે શામલો એક દી એના સાસરાના ગામે જઈ આખો દી અવેડાના પાળીએ બેઠો રહેલો. એની વહુ કૂવે પાણી ભરવા આવે અને દર્શન થઈ જાય. એણે તો રોંઢા સુધી તપ કર્યું તોય ઓલી નો દેખાણી. પછી એના સાસરાને ખબર પડી એટલે શું કરે બિચારા? કંઈ જમાઈને કાંઈ હળ કરીને કાઢી થોડા મુકાય. એની વહુને ખાલી અમથી પાણી ભરવા મોકલી. તેની વહુએ ગાલાવેલી, તેણે આ વાતનો લેટરમાં હરખ કરેલો. પછી તો મગન બાપાનો પિત્તો જાય જ ને. ઠીક, લાવ તઈ તારો લેટર વાંચી જોઈ તો તારી વહુએ શેનો હરખ કર્યો છે. મારી જીવન નૈયાના સુકાની, તમારો લેટર આવશે એની રાહ જોઈને 3 મહિના કાઢી નાખ્યા, પણ તમે તો શંકર ભગવાનની જેમ શું તપ કરવા માંડ્યા છો કે પછી અમે તમને ધ્યાનમાં જ નથી આવતા? એકાદ નાનો લેટર તો લખતા હો. હું તો નહોતી લખવાની, પણ આજ મારી બહેનપણી ઉષાએ અંબામાના સમ દઈને આ લખાવ્યું છે. મને મનમાં તો ઘણું થતું હતું કે કાગળ લખું, પણ અમારા ગામમાં એવું બનેલું, છોકરાનો કાગળ આવે એ પહેલાં એક છોકરીએ સામે ચડીને લેટર લખ્યો તો છોકરાએ તો આ છોકરી ખરાબ ચાલની છે એવું માની સંબંધ તોડી નાખ્યો. જ્ઞાતમાં બહુ વગોણી કરેલી, તે હજી માંડ હમણાં ઠેકાણે પડ્યું છે. એટલે આ કાગળથી તમને ખીજ ચડે તો ફાડીને ફેંકી દેજો, પણ મહેરબાની કરીને તમારા બાપુજીને વાત કરતા નહીં. માતાજીના સમ ખાઈને કહું છું કે તમે મને રોજ સપનામાં આવો છો, પણ તમને અમારી કિંમત ક્યાંથી હોય? કે પછી તમારી ઈચ્છા વિરુદ્ધનો સગપણ છે? અને હા, વળતી ટપાલે તમારો ફોટો મોકલજો. ચોક્કસ ને ચોક્કસ. ઘરમાં વાતું થાય છે કે તમારી સિલાઈ ગામમાં બહુ વખણાય છે, તે સાચું? મારી બેનપણી ઉષાએ તમને જય શ્રી કૃષ્ણ કહેવડાવ્યા છે ને કીધું છે કે જાન લઈને આવો તઈ તમારી વાત છે. લેખિતન તમારી ભવો ભવની પત્ની થવા ઈચ્છતી વિમળાના વંદન. વાહ, તું તો ટેભામાંથી જીવન નૈયાનો સુકાની થઈ ગયો ને કંઈ. પણ ભોળો એટલો બધો ગંભીર થઈ ગયેલો કે મને લાગ્યું કે હમણાં બોલશે. મારે માં નહીં ને એટલે. પણ એ બોલ્યો, આ તો આપણી ગુરુ નીકળી, હવે આપણા તરફથી કંઈક જવાબ જાવો જોશે ને. આમાં તું મદદ કરે તો થાય એવું છે. પછી મેં અને ભોળાએ વળતો લવ લેટર કેવી રીતે લખવો એ વિચાર્યું. અમારી યોજના મુજબ ભોળો બીજે દિવસે અમરેલી જઈ પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવી આવ્યો. સાથોસાથ અત્તરની એક શીશી અને શાયરીની એક ચોપડી પણ લાવ્યો. ચોથા દિવસે અર્જન્ટ વર્દીવાળા ફોટા આવી ગયા એટલે બંનેએ બેસી ને ભોળાના નામે એક પત્ર લખીને રવાના કર્યો. પછી તો બંને બાજુથી સારું એવું ચાલ્યું. હું ને ભોળો કકુ મહારાજની દુકાન પાસેથી નીકળીએ એટલે કકુ મહારાજ ભોળાને પૂછે, કેમ ભોળા, ઘરના મજામાં ને? તું શું કકુ મહારાજ, મશ્કરી ન કરતો હતો ભલા માણસ? પછી કકુ મહારાજ ડાબા હાથની પહેલી આંગળી ઉપર બીજી આંગળી ચડાવી એને ધનુષની પણછની જેમ ખેંચી ભોળાને બતાવીને બોલે, ભોળા ગીલી ગીલી. ભોળો શરમાઈ જાય. આ કક્કુ મહારાજે માળો જાહેરમાં પટ્ટી પાડે એવો છે. એકાદ વર્ષ પછી ભોળાના લગ્ન ગોઠવાયા. લગ્ન લખાયા પહેલાં જ ભોળાએ મને સખત તાકીદ કરી દીધેલી, તારે લગ્નમાં ચોક્કસ ને ચોક્કસ આવવાનું જ છે, સોળ વાલ ને એક રતી, સમજો, તારા વગર જાન નહીં જૂતે હો. 10 ગાડા જોડીને ટપુ બાપાએ જાડી જાણ કાઢી. ભોળો ગેલમાં આવી ગયેલો. મને કે, તું મારી હારે ને હારે રહેશે, હં, રેઢો નહીં. રોંઢે હું અને ભોળો જમી કારવીને અણવર સાથે વાડામાં પગ છૂટો કરવા લટાર મારવા ગયા હતા. ત્યાં વિમળા ભાભીની બેનપણી ઉષા આવી મને એક બાજુ બોલાવી ગઈ. તું ભોળાકુમારનો પાક્કો ભાઈ બનશો ને? હા. વરઘોડો માંડવે આવે તઈ ભોળાકુમારને વિમુના બા પોખે, પહેલાં વિમુ જાતે આવી ને ભોળાકુમારને હાર પહેરાવી જાય એવી વિમુની ઈચ્છા છે. આમાં વિમુના મોટા ભાઈને કોઈ વાંધો નથી. વિમુના બાપુજી બાર તમારી બધાની સરભરામાં હશે. વિમુના બા કહે છે કે ભોળા જમાઈ કે એમ કરો. ભોળો રાજી થઈ ગયો. હા હા હા, થવા દો. એ મારી સામે જોઈને હસી પડ્યો પણ તરત અણવરે ટપાર્યો, આમાં તો તારા બાપુજીને પૂછીને આગળ વધાય. ટપુ બાપાએ આવા ફંદ કરવાની ચોખ્ખી ના પાડી. જાન લીલા તોરણે પાછી લઈ જવી પડે તો ભલે, પણ આવી આછક લાઈ જોવે જ નહીં. ભોળો સાવ લેવાઈ ગયો. મને કહે, આનો શું અરજ, બોલ. મારું જ લગ્ન અને મારું જ ધાર્યું ન થાય. મેં ક્યાં એવું કીધું છે કે ખુલ્લા મોઢે લગ્ન કરવા છે, આનો શું અરથ હે? મેં કહ્યું, જવા દે હવે. ભોળાએ કહ્યું, ના ના, પણ આનો શું અરથ? કહી ફરીથી મારી સામે અરથ જાણવાનો આગ્રહ રાખ્યો. વિમળા ભાભી પહેલી જ રાતે ભોળાથી રિસાયા કે હારની બાબતમાં કેમ ના પાડી. તે ભોળાએ માંડમાંડ બનાવ્યા. પછી ભોળો એના સંસારમાં પડી ગયો. હું ન્યૂ SSCની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો. અમારે મળવાનું ઓછું થઈ ગયેલું. પણ લગ્ન પછી ભોળાની કઠણાઈ બેઠેલી. ટપુ બાપાએ ભોળાને ઠપકો આપવાનું બંધ કરેલું તે ફરીથી ચાલુ કરેલું. હાર પહેરાવાની બાબતમાં પારકા ગામમાં જઈને ભોળાએ જે ફંદ કરેલો એનાથી પોતાની આબરૂને ધક્કો લાગ્યો છે એવું એમના મનમાં ઠસી ગયેલું. વળી રાતે દુકાને સૂઈ રહેતા તેને બદલે ઘેર ઢોલિયો ઢળાવતા થયેલા. દુકાને ઘામ બહુ થાય છે એમ કહેતા ઘેર ભોળાને નહીં એવી બાબતમાં ઠપકા આપ્યા કરતા. પહેલાંના માર કરતા ભોળાને આ ઠપકા વધારે આકરા લાગતા. એકવાર મને અચાનક કહે, બાપુએ એટલું તો વિચારવું જોઈએ કે નહીં કે હું હવે પરણ, વિમળાની હાજરીએ મને નહીં જેવી વાતમાં પાણીથી પાતળો કરી નાખે. તે ઓલી નવી આવનારીના મનમાં આપણી શું છાપ પડે, બોલ. વિમળા ભાભીના મનમાં પણ ભોળો મૂરખ છે એવું બેસવા માંડ્યું હતું. હું ભોળાને કહેતો, બાપ હોય તે ઠપકો આપે, કોકના મગજ તે જ હોય. ભોળો માનતો નહીં. પણ સાવ આવું, રાતના 12-12 વાગ્યા સુધી સંચા તાણું છું તોય ઘરમાં આપણી કદર ન થઈ. મગજ તેજ હોય તો મોટા ભાઈઓને કાં ધકતા નથી? 10માનું પરિણામ લઈને અમદાવાદ જવાના આગલા દિવસે હું ભોળાને મળવા એના ઘરે ગયો. મેં વિમુ ભાભીને કહ્યું, ઠીક તઈ, હવે તમે બે જણા આવજો અમદાવાદ ફરવા, જરૂર ને જરૂર. વિમુ ભાભીએ હસીને કહેલું, તે હવે શહેરમાં જાઓ છો તે ભણી ગણીને હોશિયાર થાજો, તમારા ભાઈબંધ જેવા બાઘાનો રહેતા. હે હે ભાભી, તમે શું મશ્કરી કરતા હશો? કહીને મેં વાતવાળાનો પેતરો કર્યો, પણ ભોળાનું મોઢું પડી ગયું. અમે ઘરમાંથી નીકળ્યા એટલે તરત બોલ્યો, જોયું ને કાળું, ઘરનું બૈરું આપણને બુડથલ માને, પછી બીજાની શું વાત કરવી. અમદાવાદ જતા પહેલાં ભોળાને છેલ્લી વાર મનાવવો પડ્યો. વચ્ચે વચ્ચે ભોળાના પત્રો આવી જતા. એક પત્રમાં ખુશખબર હતા કે વિમળા ભાભીને સારા દિવસો જાય છે, પછી એને ઘેર દીકરાનો જન્મ થયો. ત્યારે મેં જબલાના પૈસા મોકલાવા, એમાં પોતાના તરફથી થોડા પૈસા ઉમેરી ને ભોળાએ પોતે બહુ જ સરસ જબલું સીવેલું અને જબલાના બધા પૈસા કાળુએ મોકલ્યા છે એવું એના ઘરમાં કહી મારો ડંકો વગાડી દીધેલો. ગામમાંથી ગયા પછી 2.5-3 વર્ષે આ વખતે વેકેશનમાં ફરવા આવ્યો ત્યારે જયંતી અને ભોળો 1.5 ગાંવ દૂર રેલવેના પાટીએ સામા લેવા આવ્યા. જયંતી વાત વાતમાં ભોળા સામે જોઈને કટાક્ષમાં હસતો હતો. ભોળાનું મોઢું ગંભીર હતું. જયંતીને મેં ઈશારાથી શું વાત છે એમ પૂછ્યું તો એણે પછી એવો જવાબ આપ્યો, ગામમાં મારા આગમનનો ભોળાએ ઉત્સવ મનાવ્યો. એની દુકાને લઈ જઈ મને પહેલો સંવાદ 3-4 વાર કરાવ્યો. હું ને કાળું હારે જ ભણતા, નહીં કાળું? હા, કાળું ભણવામાં બહુ હોશિયાર, કાયમ પહેલો જ નંબર રાખે. ઠીક હવે ભાઈ, અને મારો 2 નંબર, બરાબર ને? ભોળાએ ખાસ આગ્રહ કરીને મને એના ઘરે જમવા નોતરેલો. જમવા જતો હતો ત્યારે રસ્તામાં જયંતી મળી ગયો. ક્યાં જાય છે દોસ્ત? ભોળાને ત્યાં જ જમવાનું છે. એના છોકરાને જોયો? કોના ઉપર ગયો છે? ઈ તો ભોળા ઉપર જ ગયો હશે ને. પણ કેમ? મને શંકા ગઈ, કેમ કે જયંતી આખા ગામની ડાયરી રાખતો. ભોળા ઉપર ચોક્કસ ખાતરી કરી લેજે. કેમ? ભોળો ટપુ બાપા ઉપર ને ભોળાનો છોકરો ભોળા ઉપર, ત્રણેયના મોઢા એક સરખા તો લાગે છે. ઈ વાત છે તઈ, કહીને જયંતી ચાલતો થયો. નટુભાઈ, બાબુભાઈ અને ટપુ બાપા ત્રણેય હજુ દુકાને હતા. હું અને ભોળો જમવા બેઠા. ભોળાએ થનારી કોઈ અજાણી સાસુ અને એની દીકરીના સમ દઈને ધરવ કરાવી દીધો. જમીને ઓસરીમાં બેઠા બેઠા પાન ખાતા ભોળાના દીકરાને હું રમાડતો હતો ત્યાં નટુભાઈ, બાબુભાઈ અને ટપુ બાપા જમવા આવ્યા. નટુભાઈની દીકરી ટીકુ બાજુમાં રમતી હતી. ભોળાએ એના દીકરાને મારી પાસેથી લઈ લીધો અને ટીકુને સંબોધીને બોલ્યો, જો ભાઈ. ટીકુ હસી. પછી ભોળાએ એનો પગ પકડીને ઊંધો કર્યો, જો ટીકુ ભાઈ. પછી એને હવામાં ઉલાળીને બોલ્યો, જો ટીકુ ભાઈ હવામાં ઉડે. પછી ગલગલિયા કરીને બોલ્યો, જો ટીકુ ભાઈ દાંત કાઢે. ફરીથી એને ઉલાળીને બોલ્યો, ભાઈ. એમ ભોળાએ પોતાના દીકરાને ઉલાળી, ઊંધો કરી, ગલગલિયા કરી કરીને બોલ્યા કરું, ભાઈ ભાઈ ભાઈ. વિમુ ભાભી રસોડામાંથી દોડતા આવ્યા. ભોળાના હાથમાંથી છોકરો જૂટવી લીધો. મૂકો હવે, આવ્યા મોટા રમાડવાવાળા. ટપુ બાપા જમીને અંદરના રૂમમાંથી બહાર આવ્યા. દુકાને જા, મોટો ભાઈવાળો ભાળ્યો ન હોય તો, ઘડીક તો જંપવા દે બુડથલ. અમે બહાર નીકળ્યા. ભોળાએ નિસાસો નાખ્યો. ઘેરે દીકરો ઉતર્યો પછી આ જ કઠણાઈ રહી છે, હં? હું ચૂપ રહ્યો. અચાનક ભોળો બોલ્યો, આ તે કેવું કહેવાય હે, ઘરના માણસ ઘરમાં ખાતર પાડે. મને કમકમા આવી ગયા. એકાદ બહાનું કાઢી હું ભોળા પાસેથી ખસી ગયો. પછી જેટલા દિવસ ગામમાં રહ્યો એટલા દિવસ ભોળાને મળવાનું ટાળ્યું. 2-3 વાર ભોળો જાણે ખાસ મળવા આવ્યો હોય એમ સમય કાઢીને આવ્યો, પણ મેં એને જલ્દી વળાવી દીધો. છતાંય મારા નીકળવાની સાંજે એણે કેળો ન છોડ્યો. કાળુને વળાઈ આવું કહીને એણે દુકાનમાંથી બપોર પછી રજા રાખી. મેં એને પાદરથી પાછો વળાવવાનો કારસો કર્યો, પણ એણે ઠેઠ પાટિયા સુધી આવવાની રડ લીધી. રસ્તામાં એણે એક જ વાત ઉખેડી, સાલું કેવું કહેવાય, ઘરના માણસો થઈને જ ઘરમાં ખાતર. પણ મેં વાત ટાળી દીધી. પાટીએ પહોંચીને મેં પાટા ઉપર કાન માંડીને સૂતેલા છોકરાને જોયા કર્યો. મનમાં થયું, ગાડી જલ્દી આવે તો સારું. ભોળો બોલીએ જતો હતો. તું હમજ કાળ્યો હમજ, તારા જેવો ભણેલો માણસ ન સમજે તો પછી થઈ રહ્યું ને. ત્યાં ગાડી આવી. ભોળાએ નિસાસો નાખીને કહ્યું, ઠીક તઈ, બીજું શું. ગાડી ઉપડ્યા પછી મેં વિચાર્યું કે ગાડી અમરેલીના સ્ટેશને પહોંચે એ પહેલાં ભોળો ગામમાં પહોંચી જશે, પણ એ ઘેર કે દુકાને નહીં જાય, ઉતારાની પાળીએ જ્યાં અમે દરરોજ સાંજે જતા ત્યાં જ જશે. જો ગામમાં વિનુ બાબર હાજર હશે અને જો એણે ઉતારાનો રેડિયો ચાલુ કર્યો હશે તો ભોળો પાળી ઉપર પલાઠી મારી ભક્તિભાવે ભજનો સાંભળશે. પાળી પર બેઠો બેઠો એ માથું ધૂણાવશે, હાથથી પાળી ઉપર તબલા વગાડશે અને ભજન સાંભળશે. સાધુડાના ઘરમાં રે માલદે, ચોરી નવ કરીએ હોજી, ચોરી નવ કરીએ હોજી.